மங்களாச்சரண். நமோ அரிஹந்தாரம் நமோ சித்தாரம் நமோ ஆயதியானம் நமோ வர்ஷாயானம் நமோ லோயே சர்வசாமூனம் சீனபுவனமே சார் வீதராக வீஜானதா சிவஸ்வரூப சிவகார் நமம் ப்ரியோக சம்ஹாரிகே. આપણે 400 વિષય છ ધારાની છઠ્ઠી ધાર એમાં આપણે 28 મૂળ ગુણ નું વર્ણન ચાલુ છે. બરાબર 28 મૂળ ગુણ નું વર્ણન આપણે લાસ્ટ ક્લાસમાં પૂરું કર્યું હતું. એનાથી આગળ આપણે વધવાનું છે. હવે એમાં આગળ વધીએ એની પહેલા અત્યારના પ્રાસંગિક અત્યારના અષ્ટાનિકા પર્વ ચાલુ છે ને, કારતક માસની અષ્ટાનિકાનો પર્વ ચાલુ છે. એમાં આપણે લાસ્ટ ટાઈમ જયારે અષ્ટાનિકા હતી 4 મહિના પહેલા, ત્યારે આપણે થોડુંક ઉપર માંડલાનું વર્ણન અને જંબુદ્વીપના જે અકૃત્રિમ ચૈત્યાલયો છે એનું વર્ણન આપણે જોયું હતું. નંદીશ્વર દ્વીપનું ને એ બધાનું થોડુંક બાકી રહી ગયું હતું ટાઈમના અભાવને કારણે. આ વખતે આપણે જ્યાં વિધાન લેવામાં આવે છે, શ્રી પંચમેરુ નંદીશ્વર વિધાન રાજમલજી પોબૈયા દ્વારા, એની જયમાલાઓ તમે વાંચો એમાં ઘણા બધા ભાવ અને ઘણું બધું માવલેશ અંદર ભરેલું છે. એમાં એક એક વસ્તુ જો આપણે સૌથી પહેલા આગળની જે પીટિકા છે એમાં આપણે એક બે લાઈન જોઈએ કે પીટિકામાં 3 લોકનું આખું વર્ણન, એમાં કેવી રીતના એનું અરેન્જમેન્ટ છે, એના આધારે રહે છે, ક્યાં કઈ વસ્તુ છે, એનું ઘણું ડિટેલમાં લગભગ 3.5-4 પેજની પીટિકા છે. એટલે એમાં ઘણું બધું ડિટેલમાં વર્ણન આવી ગયું છે. આપણી પાસે એટલો ટાઈમ નથી, આપણે થોડું ઉપરથી જોઈએ. જોશું કે એને શરૂઆતમાં અખિલ વિશ્વ હે જિસમે સીમિત વ કહેલાતા લોકાકાશ, આખું વિશ્વ, વિશ્વ એટલે કે જે 6 દ્રવ્યના સમૂહને વિશ્વ કહેવાય છે, આપણે વાંચ્યું છે ને, તો જેની અંદર એ આવી જાય એને કહેવાય લોકાકાશ. અને અપરિસીમ હે જો, એટલે જેની કોઈ સીમા નથી, અનંત હે ઉસે કહેતે હે અલોકાકાશ. લોકાકાશ અને અલોકાકાશ આ મળીને આખું વિશ્વ, આખું બ્રહ્માંડ થાય. તો હવે જે લોક જે આપણે કહીએ છીએ કેવું છે, 14 રાજપુતંગ હે 3 લોક હે મહાવિશાલ. 14 રાજ્યનું છે અને એની અંદર 3 મેઇન લોક છે, ઉર્ધ્વલોક, મધ્યલોક અને અધોલોક. ઉર્ધ્વ 7 હે ઉત્તંગ 7 મે મધ્ય 1 રાજુ સુવિશાલ. ઉર્ધ્વ 7 લોક 7 રાજુ છે, એમાં મધ્ય લોક 1 રાજુ આમ આડો પથરેલો છે. અને હાઈટમાં કેટલું છે, 1,00,000 યોજન જેટલું મેરુ પર્વત ની હાઈટ છે એટલું. પછી જો આગળ શું કહે છે, અષ્ટમ ભૂતો પ્રાગ ભાર હે. અષ્ટમ ભૂ 8મી ભૂમિ ક્યાં છે, 8મી ભૂમિ ક્યાં છે, જે સિદ્ધ શિલા છે ને ઉપર એ 8મી ભૂમિ છે, એનું નામ છે પ્રાગ ભાર. દરેક ભૂમિઓના નામ છે, જે 7 નરકો છે ને તો એ 7 નરકોના નામ છે. અને 8મી પૃથ્વી ઉપર સિદ્ધ શિલા છે એને 8મી પૃથ્વી શિલા. તો ત્યાં સિદ્ધ લોક છે જો શોભિત. એ સિદ્ધ કેવી રીતના શોભિત છે સિદ્ધ શિલા પર, કે ત્યાં સિદ્ધ શિલા ઉપર 3 વાતવલય છે. વાતવલય એટલે લેયર ઓફ ગેસીસ, એમાં 3 ગેસીસ ના લેયર છે. પ્રથમ વલય હે ઘન, એનું નામ છે ઘન વાતવલય. દ્વિતીય ઘનો દધી, તૃતીય તનુ તે મંડે. ઘન એટલે ડેન્સ ગેસીસ છે. પછી ઘનો દધી, ઉદધી એટલે પાણી. તો એ ઘનો દધી એટલે કે એઝ ઇઝ કે કોઈ મોઈસ્ચર જેવું હોય ને એનું ડેન્સ લેયર છે. આઈ ડોન્ટ ટેક ઇટ લિટરલી, આ તો નામથી એવું વર્ણન કરવામાં આવે છે. અને ત્રીજો છે તનુ વાતવલય. આ 3 વાતવલયમાં એમાં સૌથી ઉપર જે તનુ વાતવલય છે, દરેક સિદ્ધ ભગવાન ત્યાં જઈને સ્થિર થાય છે. ઉર્ધ્વગમનથી ઉપર જાય ને तो सिद्ध शिला ऊपर जाने पत्थर ऊपर जिनेंद्र भगवान बैठा हुआ एम नहीं बैठता एनाथी पर ऊपर जाने अब बदला वात वलय क्रॉस करी ने या तनु वात वलय नो एंड था है या बदला सिद्ध भगवान माथे से सिमिलर इले समझो आदिनाथ भगवान 500 धनुष ना सही गया भगवान क्योंकि ना सिद्ध अवस्था में पर किंचित न्यून 500 धनुष इतनी हाइट है ना अने महावीर भगवान की हाइट 7000 तो पर महावीर भगवान नो हेड अने आदिनाथ भगवान ना हेड आर एट सिमिलर लेवल द लेग्स आर एट डिफरेंट लेवल केम क्योंकि त्यां सिद्ध भगवान कोई जमीन ऊपर बैठा हो एवं नहीं એ તો ઉર્ધ્વગમન થી આત્મા જેટલો ઉપર જતો જાય ત્યાં સુધી ગયો હવે લોક નું એન્ડ આવી ગયો હવે એનાથી બહાર જઈ શકે એવું નથી એટલે ત્યાં બધા એક સમ લેવલ પર આવીને વિરાજમાન થાય છે ચાલો આગળ તો ઘણું બધું છે આખું નરક નું વર્ણન છે સાત પૃથ્વીઓનું વર્ણન આવશે પ્રથમ રત્ન પ્રભા પછી બધું એનું આગળ વર્ણન આવશે એ બધું આપણે નહીં જોઈએ આપણે અહીંયા શું જોઈએ છે કે નંદીશ્વર દીપ અને પંચમેરુ ને આપણે પૂજન કરીએ છીએ અષ્ટાનિકા પર્વમાં તો આ બે ના કેમ પૂજન કરીએ છીએ આપણે અકૃત્રિમ જિનાલય ત્યાં આવ્યા છે તો અકૃત્રિમ જિનાલય ખાલી ત્યાં જ છે બીજે ક્યાંય નથી ક્યાં ક્યાં છે ત્રણેય લોકમાં ક્યાં ક્યાં છે અકૃત્રિમ જિનાલય ઉર્ધ્વ લોકમાં છે કે નહીં ઉર્ધ્વ લોકમાં શું છે સ્વર્ગ એટલે કે વૈમાનિક દેવોના વિમાન છે એ વિમાનોમાં પણ અકૃત્રિમ જિનાલય છે પણ ત્યાં તો વૈમાનિક દેવ સિવાય કોઈ જઈ શકે એમ નથી એટલે ત્યાં તો એમની પૂજન કરે અધોલોકમાં છે કે નહીં અકૃત્રિમ જિનાલય છે નરકમાં જિનાલય છે નરકની ઉપર બહુ સરસ નરકની ઉપર ભવનવાસી દેવોના ભવનો છે અને દરેક ભવનની અંદર જિનાલયો છે પણ ત્યાં પણ ભવનવાસી સિવાય કોઈ જઈ શકે એમ નથી આપણે લોકો જઈ શકે એમ નથી એટલે ત્યાંના પણ પૂજન એ લોકો કરે છે હવે મધ્ય લોકમાં જિનાલયો ક્યાં ક્યાં છે હા મધ્ય લોકમાં અકૃત્રિમ જિનાલયો ક્યાં ક્યાં છે મધ્ય લોકમાં અકૃત્રિમ જિનાલય પણ બધે આખા મધ્ય લોકમાં ફેલાયેલા છે કેવી રીતના તો કે વ્યંતરના અને જ્યોતિષ આ જ્યોતિષ જે ગ્રહ નક્ષત્ર તારા છે ને એવા અસંખ્યાત તારાગણ છે એ અસંખ્યાત તારા છે પછી અમુક ચંદ્ર છે સૂર્ય આદિ એ બધા પર જૈન મંદિરો છે અકૃત્રિમ અને વ્યંતરોના જે ભવનો છે એમાં પણ અકૃત્રિમ જિનાલય છે પણ એના સિવાય આજે આપણે આ બધા તો અસંખ્યાત થઈ ગયા વ્યંતર અને જ્યોતિષના પણ જે ગણી શકાય એવા મધ્ય લોકમાં તો જંબુ દ્વીપમાં છે જે અઢી દ્વીપ છે એમાં છે અને આગળ નંદીશ્વર દ્વીપ પછી 11મો કુંડલવર દ્વીપ અને ઋષિકવર દ્વીપ એ બધામાં અકૃત્રિમ જિનાલયો છે આ બધા ગણી શકાય છે એટલે આનું વર્ણન વધારે આવે છે ઓલા અસંખ્યાત છે બધા એમાં ગણી શકાય એવી વ્યવસ્થા નથી એટલે ત્યાં પણ જે આ અષ્ટાનિકા આદિ પર્વમાં ત્યાં પણ બધા દેવો જાય છે દર્શન પૂજન કરવા પણ એની કઈ ગણતરી કે કઈ થઈ શકે એવું નથી એટલે એનું વર્ણન ઓછું આવે તો આપણે આવીએ મધ્ય લોકમાં મધ્ય લોકમાં શું છે કેવી વ્યવસ્થા છે દ્વીપ સમુદ્ર છે કેટલા છે દ્વીપ સમુદ્ર અસંખ્યાત છે વચ્ચે જંબુ દ્વીપ થી શરૂ કરીને આપણે બહાર બહાર જતા જઈએ તો પહેલા દ્વીપ પછી સમુદ્ર પછી દ્વીપ પછી સમુદ્ર એમ કરતા કરતા અસંખ્યાત દ્વીપ સમુદ્ર છે કેટલા છે અસંખ્યાત કોઈને ખ્યાલ છે 25 કોડાકોડી ઉદ્ધાર પલ્ય જેને ખ્યાલ હોય 25 કરોડ ઇન્ટુ કરોડ એટલા ઉદ્ધાર પલ્ય એટલા દ્વીપ સમુદ્ર છે અસંખ્યાતમાં છે ઘણા છે હવે એમાં આજ આગળની પીટિકામાં જ આવ્યું છે કે પહેલા 16 એના નામ આપણી પાસે અવેલેબલ છે શાસ્ત્રમાં અને છેલ્લા 16 એના નામ અવેલેબલ છે પહેલો દ્વીપ કયો વચ્ચેનો જંબુ દ્વીપ પછી લવણ સમુદ્ર પછી ધાસકી ખંડ પછી કાલો નદી સમુદ્ર પછી પુષ્કર દ્વીપ પછી પુષ્કર સમુદ્ર એના પછી જો આ થર્ડ પેજ પર છે પીટીકાના થર્ડ પેજ પર ઉપર જ છે આગળ પછી છે વારુણી વર દ્વીપ, વારુણી વર સમુદ્ર, પછી ક્ષીર વર દ્વીપ. આપણે ક્ષીર સમુદ્ર સાંભળ્યું છે ને, ક્ષીર વર દ્વીપ અને ક્ષીર સમુદ્ર, પછી ધૃતવર દ્વીપ અને ધૃત સમુદ્ર, ધૃતવર, પછી ઇક્ષુવર. આ જેવા નામ છે એવા જે સમુદ્ર ના કેરેક્ટરિસ્ટિક છે કે પાણી ઇક્ષુ એટલે કે શેરડી ના રસ જેવું મીઠું છે, ધૃતવર એટલે કે ઘી જેવું પાણી છે, ક્ષીરવર એટલે દૂધ જેવું પાણી છે એ સમુદ્રમાં. અને એના પછી આઠમો દ્વીપ આવે છે નંદીશ્વર દ્વીપ, બરાબર છે. એના પછી આગળ પણ છે અરણીવર, અરુણાભાસ, કુંડલવર, શંખવર, ઋષિકવર, ભુજંગવર, કુશવર અને ક્રોચવર. અને આ પહેલાના 16 છે. આ જે જે નામના દ્વીપ છે એ નામના સમુદ્ર છે. હવે પાછળના દ્વીપ સમુદ્ર ના નામ પણ આમાં આપ્યા છે, આપણે નહીં વાંચીએ, બરાબર. એ 16 ના નામ આ જીનેન્દ્ર ભગવાને જોયા હશે ત્યારે આપણે શાસ્ત્રમાં આવ્યા છે ને, એ શાસ્ત્ર માંથી પછી આમાં લખવામાં આવ્યા છે. હવે આપણે આવીએ છીએ સમુદ્ર પૂજન ની જયમાલા. આપણે જે ખાસ પંચમેરુ અને નંદીશ્વર એનું થોડું વર્ણન જોયું, આ બધી કોમન વસ્તુ છે, આપણને ખ્યાલ જ હશે, અમુક વસ્તુ એમાં નવી છે. જો ત્રણ લોકમાં ઉર્ધ્વ લોક, અધો લોક અને મધ્ય લોક, એમાં જંબુ દ્વીપ માં કયો મેરુ પર્વત છે? સુદર્શન મેરુ. સુદર્શન મેરુ ની હાઈટ કેટલી છે? 1,00,000 યોજન. એક્ઝેક્ટ કેટલી છે? 1,40,000 યોજન. 1,40,000 જે એની ચુલિકા ઉપર છે, 40 યોજન ટોલ છે. 1,00,000 યોજન છે, એમાં 1,000 યોજન જમીન ની અંદર છે અને બાકીના 99,000 યોજન ઉપર છે. અચ્છા, હવે આ બીજી એનાથી સ્વર્ગ લોક કેટલું ઉપર છે? એક વાળ ના અંતરે. બહુ સરસ અંકલ. એક જે ચુલિકા પૂરી થાય એને એક વાળ ના અંતરે જ ઉપર પહેલું સ્વર્ગ નું વિમાન ત્યાં રહેલું છે. પછી જો થર્ડ લાઈન, હવે આગળ શું છે? એક ખંડ ધાતકી, એમાં બે મેરુ પર્વત છે. કયા છે? વિજય, અચલ, દ્વય. દ્વય એટલે બે મેરુ, પૂર્વ દિશા અને પશ્ચિમ દિશામાં. તો આવી જયારે આવે ને ત્યારે રિસ્પેક્ટિવલી સમજવાનું. તો પૂર્વ દિશામાં કયો છે? વિજય. પૂર્વ દિશામાં વિજય મેરુ અને પશ્ચિમ દિશામાં અચલ મેરુ. આપણે જયારે નામ લઈએ ને પાંચના, સુદર્શન, વિજય, અચલ, મંદર ને વિદ્યુતમાં, તો ઓલવેઝ આપણે નામ પૂર્વ પશ્ચિમ એ ડાયરેક્શનમાં લઈએ છીએ, એટલે એનાથી આપણને ગણવામાં ઈઝી પડે. તો સુદર્શન પહેલા વચમાં, પછી વિજય એટલે કે નેક્સ્ટ દ્વીપ જે છે ધાતકી ખંડ ના પૂર્વ સાઈડમાં, પછી અચલ ધાતકી ખંડ ના પશ્ચિમ સાઈડમાં, પછી છે મંદર મેરુ. એ ક્યાં હશે? હવે કોના પૂર્વમાં? પુષ્કર દ્વીપ ના પૂર્વમાં. અને પછી વિદ્યુતમાલી, પુષ્કર દ્વીપ ના પશ્ચિમમાં. આ ચારે કેવા છે? 84,000 યોજન ઊંચે હે ચારો મેરુ પવિત્ર. ઓલો કેટલો ઊંચો હતો સુદર્શન મેરુ? 1,00,000 યોજન. અને આ કેટલા ઊંચા છે? 84,000 યોજન. આ બે વચ્ચે સુદર્શન મેરુ સ્લાઇટલી ટોલર, આપણે માંડલું બનાવ્યું છે ને એમાં હવે નોટિસ કરજો કે વચમાં સ્લાઇટલી ટોલર, બાકીના ચાર ઇક્વલ હાઈટ ના છે. હવે એમાં શું છે? મેરુ પર્વતમાં 4 વન છે. દરેક મેરુ પર્વતમાં 4 વન છે. વન એટલે ફોરેસ્ટ. પર્વતની ઉપર આમ થોડુંક અંદરનો ભાગ હોય અને દેન પર્વત કન્ટિન્યુ. પર્વત ઇઝ નોટ લાઈક આપણો માઉન્ટેનિયસ, જે આપણે હવે પર્વત જોઈ રહ્યા છે યાદ રહીને માઉન્ટેન રેન્જીસ એવા નથી. આ પર્વત એકદમ સ્ટ્રેટ ઊંચા છે અને પછી થોડો સ્લાન્ટેડ ઊંચા છે, પછી એમાં સડનલી એમ થોડોક અંદર ભાગ આવે જે ફ્લેટ લેન્ડ છે અને પછી પાછા ઊંચા છે. તો એ જે ફ્લેટ લેન્ડ જે છે ત્યાં વન એટલે કે ફોરેસ્ટ રહેલા છે. તેવા ચાર વન આવે છે. સૌથી પહેલું વન નું નામ શું છે? ભદ્રશાલ વન. પછી સોમનસ વન. પછી નંદન વન અને પાંડુક વન. ના, ભદ્રશાલ વન, પછી સોમનસ વન, પછી નંદન વન અને પાંડુક વન. આવી રીતના ચાર ઓર્ડર છે. અચ્છા, ભદ્રશાલ વન કેટલી હાઈટ પર છે? મેરુ પર્વત થી કેટલી હાઈટ પર છે? કેટલું કહ્યું? 1,000 યોજન છે. 1,000 યોજન કહ્યું ને કોઈએ? પણ 1,000 યોજન કેવી રીતના છે? કેમ કે ઓલો મેરુ પર્વત 1000 યોજન અંદર છે, એટલે એકચ્યુઅલી જોવા જઈએ તો ભદ્રશાલ વન ગ્રાઉન્ડ લેવલ પર છે, ગ્રાઉન્ડ લેવલ પર, બરાબર છે. પછી બીજું નંદનવન, સોરી સોમનાથવન કેટલું ઊંચું છે, જમીનથી કેટલું ઊંચું છે, 500 યોજન ઊંચું, જમીનથી 500 યોજન ઉપર સોમનાથવન. પછી ત્રીજું નંદનવન, નંદનવન કઈ 63,500 યોજન, અને છેલ્લું પાંડુકવન એના ટોપ ઉપર. ઓકે, હવે આગળ શું ઇન્ફોર્મેશન છે કે પાંડુકવન મે શિલા પાંડુ પૂર્વ ભરતજી નવન સુથલ, પાંડુકવન જે છે ને મેરુ પર્વત ની ટોપ ઉપર, અહીંયા દેખાય છે પિક્ચર મેરુ પર્વત નું, મેરુ પર્વત ના ટોપ ઉપર પાંડુકવન છે, એમાં વચ્ચો વચ્ચ ચુલિકા. હવે એમ સમજો કે મેરુ પર્વત નું ટોપ તો 1000 યોજન બ્રોડ છે, અને એમાં ચુલિકા ખાલી 40 યોજન જ છે, ના ના 10 યોજન છે, 40 પણ નહીં, એટલે લગભગ આખું આખું પાંડુકવન ફ્લેટ છે. એની ચાર દિશાઓમાં ચાર શિલાઓ આવેલી છે. આ શિલાઓનું શું કામ છે, ત્યાં તીર્થંકર ભગવાનના અભિષેક જન્માભિષેક થાય. આપણે પ્રતિષ્ઠામાં લઈએ ને પ્રતિમા ને પાંડુકવનમાં, પછી એટલે પર્વત પર જઈને અભિષેક કરીએ, એટલે આ પાંડુકવન છે. તો ચાર વી દિશાઓમાં, એકચુઅલી ચાર ક્રોસ ડાયરેક્શનમાં ચાર શિલાઓ છે, અને ચાર દિશાઓમાં દેવોના ભવનો છે, દેવો ત્યાં રહે છે. તો જો ફરીથી આવે આપણે જયમાલામાં, થોડુંક સ્લીપ કરજો ભાઈ ઇન બિટવીન, એટલે સમજાય કઈ શિલા ક્યાં છે. જો પાંડુક શિલા એ પૂર્વ દિશામાં છે, પૂર્વ દિશામાં છે, અને ત્યાં ભરતજી ક્ષેત્રના તીર્થંકરોના અભિષેક થાય છે. જો થોડુંક સમજવા માટે સમજો કે આ રાઉન્ડ દેખાય છે ને, તો એ સમજો કે આપણું પાંડુક શિલા પાંડુકવન છે. પાંડુકવનમાં ભરત ક્ષેત્ર તો નીચે છે ને દક્ષિણ દિશામાં, દક્ષિણ દિશાના તીર્થંકરો આ પૂર્વ દિશાની શિલામાં જાય છે. હવે પૂર્વ દિશાની શિલા ઇઝ નોટ એક્ઝેક્ટલી પૂર્વ, ઇટ ઇઝ નોર્થ પૂર્વ, નોર્થ ઈસ્ટ, ઈશાન દિશામાં છે, બરાબર છે. તો નોર્થ ઈસ્ટ એટલે અહીંયા આ ખૂણામાં છે, તો નીચેથી તીર્થંકરો ઈ ખૂણામાં અભિષેક માટે જાય છે, બરાબર. સિમિલરલી ઉપર એરાવત ક્ષેત્રના તીર્થંકરો આજે સાઉથ વેસ્ટ અહીંયા એક શિલા છે ત્યાં આવે છે. એ શિલાનું નામ શું છે, જો નેક્સ્ટ ગાથામાં આપ્યું છે ત્યાં પાંડુકવન શિલા પાંડુક પૂર્વ ભરત જેન નવન સુથલ, પછી પશ્ચિમ પાંડુક કમલા, એ શિલાનું નામ છે પાંડુક કમલા, એરાવત તીર્થંકર નવન વિમલ, એટલે એ પાંડુક કમલા શિલામાં એરાવતના તીર્થંકરોનું નવન થાય છે. સિમિલરલી હવે પૂર્વ વિજયના જે તીર્થંકર છે, એ પૂર્વ વિજયના તીર્થંકર આ સાઈડ જે નોર્થ વેસ્ટની શિલા છે ત્યાં જાય છે, અને પશ્ચિમ વિજયના તીર્થંકર જે સાઉથ ઈસ્ટની શિલા છે ત્યાં જાય છે. ખ્યાલ આવે છે. તો પૂર્વ વિજયના તીર્થંકરો રત્નકમલા શિલા પર જાય છે, અને પશ્ચિમ વિજયના તીર્થંકરો રત્ન શિલા પર જાય છે. ચાર શિલાના નામ શું છે, પાંડુક શિલા પાંડુક કમલા રત્નશિલા રત્નકમલા, ખ્યાલ આવે છે. આ ચાર પર તીર્થંકરોના નવન થાય છે. પછી મેરુ પર્વતની બીજી વિશેષતા શું છે, આ ચાર વન જે આપણે કહ્યા ને, એ દરેક વનમાં ચાર ચાર અકૃત્રિમ જિનાલયો છે. એક મેરુ પર્વત પર કેટલા વન છે, ચાર વન. એક વનમાં કેટલા જિનાલય, ચાર. તો ટોટલ કેટલા થયા, 16. એવા કેટલા મેરુ પર્વત છે, 5. તો કેટલા ટોટલ જિનાલય, 80 જિનાલય. ટોટલ 80 જિનાલય, જિનાલય એટલે જિન મંદિર. એક એક મંદિરમાં કેટલા ભગવાન, 108 ભગવાન. તો ટોટલ ભગવાન કેટલા, 5,516 નંદીશ્વર દેવમાં. 8,000 ને કઈક થશે ને, 80 × 108, 8,064, 8,064 જિનેન્દ્ર ભગવાન છે. દરેક જિનેન્દ્ર ભગવાન કેટલા મોટા છે, 500 ધનુષ ઊંચા મોટા છે. હમણાં જ મમતા બેન વોટ્સએપ પર આપ્યું હતું મેસેજ સર્ક્યુલેશન કે 500 ધનુષ ને આપણે રિયલી વિઝ્યુઅલાઇઝ કરવું હોય તો કેવી રીતના કરાય, કેટલું ઊંચું? હા, આપણે એક ધનુષ એટલે 5 હાથ અને એવું બધું માપ છે, આપણે બહુ કન્ફ્યુઝ થઈ જઈએ. વિઝ્યુઅલાઇઝ કરવા માટે દુબઈમાં બુર્જ ખલીફા બિલ્ડિંગ છે ને, એ 500 ધનુષ ઊંચું છે લગભગ, એમ સમજો. એટલે કેટલા મોટા જિનેન્દ્ર ભગવાન છે, એ પણ પદ્માસનમાં વિરાજેલા, પદ્માસનમાં વિરાજેલા છે, એમ નથી ખડગાસનમાં. એટલે એમના પગ કેટલા મોટા, આમ કેટલા ઊંચા, સમજાય છે? ને આખા રત્નોથી બનેલા છે. આ બધી અકૃત્રિમ પ્રતિમા છે, એટલે કોઈએ માર્બલ થી કોતરીને બનાવ્યું હોય કે આપણા જે ધાતુના ભગવાન છે તો કોઈ પંચ ધાતુ મેચ કરીને બનાવ્યું હોય એવી રીતના નથી. અનાદિકાળથી એ જિનેન્દ્ર ભગવાન, એ પથ્થરોની જેવી વ્યવસ્થા છે કે એ જિનેન્દ્ર ભગવાન જેવું એમનું રૂપ બને છે, રત્નોની બનેલી પ્રતિમાઓ છે. ચાલ ભાગ, હવે આ બધું આપણે થઈ ગયું. આપણે અહીંયા આવી જાઓ, નીચે છેલ્લો કરેગા એ પેજ પર, ઢાઈ દ્વીપ કી સીમા પર. આ 5 મેરુ થઈ ગયા. હવે એક એક મેરુ ને એસોસિએટેડ બાકી બધા જે જિનાલયો છે, વિજયાર્ક પર્વત ના છે, પછી ઓલા ગજદંત પર્વત ના છે, એ બધા આપણે લાસ્ટ ટાઈમ ડિસ્કસ કરી લીધું, એટલે એમાં ડિટેલમાં નથી જતા. ઢાઈ દ્વીપ કી સીમા પર હે માનુષ્યોત્તર પર્વત વિખ્યાત. આ માનુષ્યોત્તર પર્વત શું છે? એ મનુષ્યને જવાની સીમા છે, આની બહાર મનુષ્ય જઈ શકતા નથી. તો પંડિતજી એ ગઈકાલના પ્રવચનમાં એક બહુ સરસ વાત કીધી હતી. શું કીધી હતી? કે ભાઈ અષ્ટાનિકામાં તો અકૃત્રિમ જિનાલયો બધે જ છે, પણ મનુષ્યની એવી લિમિટેશન છે કે ઢાઈ દ્વીપની બહાર જઈ શકતા નથી. તો પંચમેરુ પર કોણ જાય છે અને નંદીશ્વર દ્વીપમાં કોણ જાય છે? નંદીશ્વર દ્વીપમાં તો દેવો જાય છે, અને પંચમેરુમાં કોણ જાય છે? જે વિદ્યાધન મનુષ્ય છે એ પંચમેરુ પર અકૃત્રિમ જિનાલયોની દર્શન પૂજન કરવા જાય છે. હવે જેને ખ્યાલ હોય વિદ્યાધન મનુષ્ય શું હોય છે, એવા આપણા જેવા જ મનુષ્ય હોય, પણ એમની પાસે અમુક સ્પેશિયલ વૃદ્ધિઓ હોય, એટલે એ વૃદ્ધિથી વિમાનથી ઉડીને જઈ શકે. આપણા વિમાનને તો ફ્યુલ લાગે, તો અહીંથી તમારે જર્મની કે ક્યાંક જવું હોય તો વચમાં એકવાર લેન્ડ કરવું પડે રિફ્યુલિંગ કરવા માટે. ઓલા વિમાનો વિદ્યાથી ચાલતા હોય એટલે એમને ક્યારે લેન્ડ જ ન કરવું પડે, તો અહીંથી સીધા મેરુ પર્વત પર જઈ શકે. ખ્યાલમાં આવે ને? તો મારે પોઈન્ટ તો શું કેવો છે કે જે મનુષ્ય નંદીશ્વર દ્વીપમાં જઈ શકતા નથી, તો એ અહીંયાના જ અકૃત્રિમના જિનાલયોની પૂજન આદિ કરીને ભાવોથી નંદીશ્વર દ્વીપની પણ પૂજન કરે છે, બરાબર છે? અને દેવો ત્યાં જઈને સાક્ષાત પૂજન કરે છે. હવે આપણે તો વિદ્યાધર પણ નથી, તો આપણે શું કરવું? આપણે તો આપણા મંદિરમાં જ ભાવથી દરેક અકૃત્રિમ જિનાલયોની સ્થાપના કરીએ. ખ્યાલમાં આવે છે? અને આપણે અહીંયાથી જ દરેક જિનાલયોની પૂજન કરીએ છીએ. વિદ્યાધર ભરત ક્ષેત્રમાં હોય ને? હા, ભરત ક્ષેત્ર 6 ખંડનું બનેલું છે ને, 1 આર્યખંડ છે અને 5 મલેશખંડ છે. હવે એમાં વચ્ચે એક વિજયાર્ધ પર્વત છે, એ વિજયાર્ધ પર્વતમાં શ્રેણીઓ છે, શ્રેણી એટલે લેયર્સ છે, એ લેયર્સ ઉપર આખા ગામોના ગામ વસેલા છે, અને ત્યાંના રાજાઓ એ બધા વિદ્યાર્થ રાજાઓ છે. આગળ હવે આપણે નંદીશ્વર દ્વીપનું વર્ણન આવે છે, પંચમેરુનું થયું. અષ્ટમ દ્વીપ શ્રી નંદીશ્વર, અષ્ટમ એટલે કે 8મો દ્વીપ નંદીશ્વર દ્વીપ છે. કેટલો મોટો છે? 1 શત એટલે કે 163 કોટી પ્રમાણ. આ જયારે આપણે હિન્દી વાંચીએ ને, તો આ થોડા ટર્મ્સ આપણને ખ્યાલ હોય તો વાંચતા વાંચતા જ સમજાઈ જાય કે શું કહેવા માંગીએ છે. ખ્યાલમાં? તો 163 કરોડ. પછી આગળ છે અરુ, અરુ એટલે એન્ડ, હે 184 યોજન, 84 લાખ, 163 કરોડ 84 લાખ યોજન, એક એક દિશી વિસ્તાર મહાન. દ્વીપો છે ને, દ્વીપ એટલે વચમાનો જંબુદ્વીપ તો આખો સર્ક્યુલર છે, પણ એના પછી દાસીકંડ, પછી પુષ્કર દ્વીપ, એ બધા બંગડીના આકારના છે. વચમાંથી તો બીજા બધા દ્વીપ સમુદ્ર છે અને એનો આખું સર્ક્યુલર પેરિફેરી છે, તો એનો એક સાઈડ નો જે ડાયામીટર હોય, એક સાઈડ નો વેલ્થ, દેટ વેલ્થ ઇઝ 163,84,00,000 યોજન એક એક દિશી વિસ્તારમાં. ખ્યાલ હોય, એક દિશામાં આટલો એનો વિસ્તાર. ચારો દિશી મેં 13 13 જિન ચૈત્યાલય અતિ પાવન, એક એક દિશામાં 13 13 જિન મંદિર છે. તો ચાર દિશામાં કેટલા છે? 52 જિન મંદિર છે. હવે એનું વર્ણન કે છે કે એક દિશામાં કેવી રીતના છે, તો એક અંજનગીરી, એક અંજનગીરી નામનો પર્વત છે. ચારો દધિમુખ, એની આજુબાજુ ચાર દધિમુખ પર્વત છે. આઠો રતિકર મન ભાવન, એની આજુબાજુ આઠ રતિકર નામના પર્વત છે. અંજનગીરી હે કૃષ્ણ વર્ણ કે દધિમુખ પર્વત શ્વેત લલા, અંજનગીરી બ્લેક છે અને દધિમુખ વ્હાઈટ છે. રતિકર પર્વત રક્ત વર્ણ હે, એટલે કે લાલ કલર નો છે. જૈન મંદિર વંદુ વસુયામ, વસુયામ એટલે આઠો યામ, પણ આ યામ એટલે શું? શરીરના અંગ, વેરી ગુડ. શરીરના આઠો અંગ થી હું નમસ્કાર કરું છું, અષ્ટાંગ નમસ્કાર કહીએ ને આપણે. સાષ્ટાંગ એટલે છ અંગ થી નમસ્કાર કરીએ, અષ્ટાંગ એટલે આઠ અંગ થી કરીએ. સાષ્ટાંગ અને અષ્ટાંગ આગળ. ભવ્ય અકૃત્રિમ રત્ન બિંબ, અકૃત્રિમ છે, ભવ્ય એટલે કે મેગ્નેનિમસ છે, અને કેવા છે? રત્ન બિંબ, રત્નો થી બનેલા. એક શત વસુ, આનો શું મતલબ? એક શત, શત એટલે 100, વસુ એટલે 8, તો 108. એક એક મે શોભે, એક એક જૈન મંદિરમાં 108 જિનેન્દ્ર ભગવાન છે. અષ્ટાનિકા પરો મે ઇન્દ્રાદિક સુર પૂજન કર મોહિત, નહી શક્તિ જાને કી અપની યહી વિનય સે કરતે પ્રણામ. આપણી તો શક્તિ નથી જવાની, માટે અહિયાંથી જ આપણે વિનયથી પ્રણામ કરીએ છીએ. કેવી છે જીનેન્દ્ર ભગવાન ની મુદ્રા? શ્રેષ્ઠ તું છબી નાસાગ્ર દ્રષ્ટિ, નાસાગ્ર દ્રષ્ટિ એટલે નાસિકા તરફ એમની નજર છે, એટલે કે આંખો બંધ નથી અને ખુલ્લી પણ નથી, ધ્યાન મગ્ન છે. અને કેવું છે? જૈન મુદ્રા એ વંદુ અભિરામ. પૂજન આદિ કરીને, તત્વ અભ્યાસ કરીને, મિથ્યાભ્રમ આદિ કરીને આપણે એને દૂર કરવા માંગીએ છીએ. ચાલો, આ તો આપણું થયું પંચમેરુ નંદીશ્વર નું. હવે આપણે ચાલતા ટોપિક ઉપર આવીએ છીએ. કોઈને આમાં કઈ ક્વેશ્ચન છે? યુદ્ધ જે 2.5 દ્વીપ છે ને, 5 ભરત છે, 5 એરાવત છે, બરાબર. અને વિજય ક્ષેત્ર કેટલા છે? 160. કેમ કે એક એક માં 32 છે ને, એક એક માં 32 છે, તો જંબુદ્વીપ માં 32, પછી ધારકીખંડ માં 32 અને 32 પૂર્વ અને પશ્ચિમ, અને પુષ્કર માં 32 32, તો ટોટલ 160. 5 અને 5 એટલે 10, ટોટલ 170. આ 170 કર્મ ભૂમિ છે. આના 5 ભરત અને 5 એરાવત, એમ ટોટલ 170. આ 170 કર્મભૂમિ છે. આ કર્મભૂમિ ની અંદર દરેકમાં 6 6 ખંડ છે, દરેકમાં 6 ખંડ છે. તો દરેકમાં 1 ભરતખંડ, અરે આર્યખંડ છે, અને 5 મલેશખંડ છે. એટલે દરેક 170 ની અંદર 2 નદીઓ છે, વચમાં 1 પર્વત છે, એમ કરીને 6 ભાગમાં વિભાજિત થાય છે. દરેકમાં જે આર્યખંડ છે એમાં ચોથા કાળમાં તીર્થંકરો નો તીર્થ શાસન પ્રવર્તે, એવું આવે ને, ત્યાં હંમેશા ચોથો કાળ છે. એટલે ત્યાં હંમેશા ચોથા કાળ જેવી વ્યવસ્થા છે, અને ભરત અને એરાવત માં કાળ પ્રવર્તન થાય. તો જયારે ચોથા કાળ જેવી વ્યવસ્થા છે ત્યારે જ્યાં તીર્થંકરો નું શાસન પ્રવર્તે, તેવું કહેવાય છે ને. અજિતનાથ ભગવાન ના ટાઈમમાં બધી જ જગ્યાએ તીર્થંકર હતા, તો ટોટલ 170 તીર્થંકર જયારે એટ અ ટાઈમ હતા. હવે અત્યારના તો આપણે 20 તીર્થંકર ના જે નામ લઈએ છે, એ 20 તો કમ્પલસરી હોય જ છે હંમેશા, બાકીના તીર્થંકરો હોય પણ ને ન પણ એનું આપણને કઈ ખ્યાલ નથી. મ્લેચ્છકણ માં ક્યારે ધર્મ ની કઈ વ્યવસ્થા હોય? હા, પાંચ મ્લેચ્છકણ મ્લેચ્છ જેવી જ વ્યવસ્થા છે, ત્યાં ધર્મ ની કઈ પ્રવર્તન નથી. મ્લેચ્છ જેવા જ છે ને, આમ તો જોવા જાવ તો ભરત ક્ષેત્ર માં છે, પણ આમ મ્લેચ્છ જેવા જ છે, કઈ ધર્મ ની ત્યાં વ્યવસ્થા નથી. એવું તો કઈ પુરાવા મળતા નથી. જો નિરાકાર એટલે કેવાય છે, સિદ્ધ ભગવાન ને નિરાકાર એટલે કેવાય છે કેમ કે અરૂપી છે. હવે એમને શરીર સાથે સંયોગ નથી, શરીર સાથે સંયોગ ન હોવાથી એમને મનુષ્ય આકાર એ રીતે નથી. પણ દરેક દ્રવ્ય માં પ્રદેશત્વ ગુણ છે કે નહીં? તો દરેક દ્રવ્ય ને આકાર તો હોય જ છે, તો એવી રીતે સિદ્ધ ભગવાન ને પણ એમનો જે યોગ્ય આકાર છે એ છે. અને કેવો છે? તો મનુષ્ય આકાર જ છે, કેમ કે છેલ્લા ભાવમાં આમ તો જીવ ને હવે કોઈ જાતનું બંધારણ નથી, કેમ કે હવે પૂર્ણ શુદ્ધ થઈ ગયો છે. એ જીવ પૂર્ણ શુદ્ધ થયો ને એટલે કોઈ કર્મ ના નિમિત્તે એમને કોઈ આકાર આવે એવી પરાધીનતા નથી. પણ નિરાકાર આકાર નહીં, એ નિરાકાર અપેક્ષિત વર્ણન છે. બાકી આકાર તો છે, મનુષ્ય આકાર જ છે, છેલ્લા શરીર થી કિંચિત ન્યૂન એવો મનુષ્ય આકાર એમનો છે. હા, ઇન્દ્રિય થી રહી છે, અતિન્દ્રિય છે. જો આપણે આપણે છે છ ઢાળાની છઠ્ઠી ઢાળ માં છઠ્ઠી ગાથા, બધા છગડા ભેગા થયા હતા અત્યાર સુધી. શું વર્ણન આવ્યું આપણું? પહેલેથી જરા જોઈએ, પહેલી ઢાળ માં જીવ ચાર ગતિના દુઃખો ભોગવ શું ભોગવે છે આપણે વર્ણન જોયું. બીજી ઢાળ માં આપણે જોયું કે કયા કારણે મિથ્યા દર્શન જ્ઞાન ચારિત્ર ને કારણે દુઃખ ભોગવે છે. ત્રીજી ઢાળ માં શું જોયું? એને દૂર કરવાનો ઉપાય શું છે? તો સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર, એમાં નિશ્ચય સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર નું વર્ણન કર્યું. અને પછી એની સાથે સાથે જે વ્યવહાર હોય છે એનું વર્ણન કરે છે. તો ત્રીજી ડાળમાં વ્યવહાર સમ્યક દર્શન નું વર્ણન છે, ચોથી ડાળમાં સમ્યક જ્ઞાન અને શ્રાવકના વ્યવહાર ચારિત્ર નું વર્ણન છે. પાંચમી ડાળમાં બાર ભાવના નું વર્ણન આપણે જોયું. હવે આપણે છઠ્ઠી ડાળમાં આવ્યા છે, જ્યાં મુનિરાજ નું એટલે કે સકલ ચારિત્ર નું વ્યવહાર વર્ણન આપણું લાસ્ટ ટાઈમ જ પૂરું થયું. મુનિરાજ ના 28 મૂળ ગુણ જે પાડે છે એ એમનું વ્યવહાર ચારિત્ર છે. ખરેખર તો મુનિરાજ કેવા છે, એટલે કે નિશ્ચય થી મુનિરાજ કેવા છે કે જે નિરંતર પોતાના આત્મામાં જ મગ્ન છે, પોતાના આત્મામાં જ લીન છે, એવા ખરેખર છે. જો ફરીથી એકવાર વાંચીએ, આપણે આ છે છઠ્ઠી ગાળની પહેલી ગાથા અને એનો ભાવાર્થ. છઠ્ઠી ગાળની પહેલી જ ગાથા છે, એનો ભાવાર્થ આવી સ્ક્રીન પર. નિશ્ચય સમ્યક દર્શન પૂર્વક સ્વ સ્વરૂપમાં નિરંતર એકાગ્ર રૂપે રમી રહે એ જ મુનિપણ છે. મુનિપણ શું છે? કે નિરંતર સ્વ સ્વરૂપમાં જે રમી રહે છે, એટલે કે સ્વ સ્વરૂપમાં રમી રહે એટલે શું? કે નિરંતર એ જીવનો આખો અનુભવન પોતાના આત્માનો છે. જ્યારે અનુભવ થી યુક્ત થાય છે તો એમનો વિચાર, એમના જે તત્વ ચિંતન આદિ છે એ પણ આત્મા વિશેના છે, એના સિવાય એમને બીજું કઈ કામ જ નથી. એવું હોવા છતાં બહાર થી લોકોને શું દેખાય છે? જેમને પંડિતજી હમણાં કહ્યું ને કે વ્યવહાર થી શું વર્ણન આવે કે ભાઈ જીનેન્દ્ર ભગવાન નું સ્વરૂપ આવું છે, જો કેવા સૌમ્ય મુદ્રાધારી છે, કેવા પદ્માસનમાં બેઠા છે. પણ આ તો જીનેન્દ્ર ભગવાન નું બહારનું સ્વરૂપ છે. એમની નિશ્ચય ભક્તિ શું છે? કે પોતાના અનંત ચતુષ્ટયમાં હંમેશા બિરાજમાન. એવી જ રીતે અહીંયા મુનિરાજનું નિશ્ચય સ્વરૂપ તો એ છે કે નિરંતર પોતાના આત્મ સ્વરૂપમાં લીન છે. પણ વ્યવહારથી કેવું દેખાય છે બહારથી? તો બહારથી 28 મૂળ ગુણ પાડતા હોય એવું દેખાય છે. કયા છે 28 મૂળ ગુણ? પાંચ મહાવ્રત, પાંચ સમિતિ, પાંચ ઇન્દ્રિય વિજય, પછી છ આવશ્યક અને સાત અન્ય ગુણ. તો આ દરેક નું સ્વરૂપ આપણે ઘણું ડિટેલમાં જોઈ લીધું. હવે આપણે છઠ્ઠી ગાથામાં એનો સેકન્ડ પાર્ટ જે આપણે લાસ્ટ ટાઈમ રહી ગયું છે એમાં આવીએ. જો છઠ્ઠી ગાથાની નીચેની બે લાઈન છે તો એ મુનિરાજ હવે કેવા છે, 28 મૂળગુણ તો પાલે જ છે પણ એની સાથે સાથે હરિ મિત્ર મહલ મસાન કંચન કાચ નિંદન સ્તુતિકરણ અર્ઘાવતારણ અતિ પ્રહારણ મે સદા સમતારણ. આટલી બધી અલગ અલગ સિચ્યુએશન છે પણ એમાં મુનિરાજ હંમેશા સમતાને ધારણ કરે છે. કઈ સિચ્યુએશન છે કે કાં તો હરિ એટલે કોઈ કોઈ શત્રુ હોય કે કોઈ મિત્ર હોય, મુનિરાજ નો કોઈ શત્રુ એટલે કે એમને બચાવનાર હોય કે એમને ઉપસર્ગ કરનાર હોય, અથવા મુનિરાજ મહેલમાં હોય કે સ્મશાનમાં હોય, કંચન એટલે કે સોનું હોય મુનિરાજ ને કે કાચ આપે, મુનિરાજ ને આહાર દાન સોનાની થાળીમાં આપો કે કાચની થાળીમાં, થાળીમાં નહીં આમ તો હાથમાં જ લે પણ જે બાકીની સામગ્રી જમા કરે એ, પછી મુનિરાજ ની નિંદા કરે કે સ્તુતિ કરે, મુનિરાજ ને અર્ઘાવ કારણ અર્ઘ ઉતારે કે અતિ પ્રહારણ, અતિ એટલે શસ્ત્ર થી પ્રહાર કરે. આ બધી સિચ્યુએશનમાં મુનિરાજ હંમેશા સમતા ધારણ કરે છે. આ બધી સિચ્યુએશન તો જવા દો, જંગલમાં મુનિરાજ બેઠા હોય તો ઝાડના નીચે બેસે કે પછી કોઈ પણ શિલા પર બેસે કે ક્યાંય પણ રસ્તામાં બેસે, ક્યાં બેસે? ઝાડ નીચે તો આપણને ફોટાઓમાં દેખાડે કેમ કે સારું દેખાય, બાકી મુનિરાજ ને એવું કોઈ પ્રેફરન્સ નથી. સમજાય છે કે મારે ઝાડ નીચે જ બેસવું છે. ઝાડ નીચે શું કામ બેસવું હોય કે તડકો નો આવે ને થોડોક છાંયડો આવે તો સારું પડે, અથવા તો બહુ ગરમી છે આમ જરાક ઠંડો પવન આવ્યો તો જરાક સારું પડે ને. વરસાદમાં ક્યાં બેસે? આપણે બોલી પૂજામાં આવે છે ને જયમાલામાં કે ગ્રીષ્મ ઋતુમાં પર્વતના શિખર પર, શીતમાં નદીના કિનારે અને વર્ષા ઋતુમાં તરુતલ થાળે, તેવી રીતના ગોતીને બેસતા હશે ને કે હવે ગ્રીષ્મ ઋતુ આવી તો ચલો મારે પર્વતના શિખર પર જવાનું છે. સહજતાથી પર્વતના શિખર પર વહ્યા જાય ને એવું નથી. આ તો એ ઋતુઓમાં આ કન્ડિશન એકદમ ટફેસ્ટ છે કે ગ્રીષ્મ ઋતુ એટલે કે ગરમીની સીઝન છે અને સમજો આપણે સમ્યક શિખર ના ઉપર જવાનું છે, ત્યાં બધા પર્વત જે બધા રોક્સ છે ને બધા પથ્થરો બ્લેક કલર ના પથ્થર છે બધા, એટલે એનું સરફેસ ટેમ્પરેચર કમસે કમ 60 ડિગ્રી તો હશે, 50 થી 60 ડિગ્રી સેલ્સિયસ એનું સરફેસ ટેમ્પરેચર હશે. એના પર આપણે પગ મૂકવા જઈએ ને તો 5 સેકન્ડ આપણે મૂકી ન શકીએ, પગ દાઝી જાય. તો મુનિરાજ ગોતીને આવી જગ્યા પર જાય ને કે મને થોડું શરીરને કષ્ટ પડે તો જરા કામ મારું તપ વધે એવું હોય ને. તો કેવું છે કે એ સીઝનમાં એમને ત્યાં કોઈ ડિસ્ટર્બન્સ નથી, ત્યાં શું કામ જાય છે કે એમના ધ્યાનમાં કોઈ એમને ખલેલ પહોંચાડનાર નથી, એટલે એમનું નિર્વિકલ્પ ત્યાં ધ્યાન થઈ શકે, એટલે એવી જગ્યાએ જાય છે જ્યાં એમનું ધ્યાન વધે. પરિસર સહન કરે છે કે જે વસ્તુ સહન થઈ જાય છે એને પરિસર કહેવાય છે. ફરી જ્યારે મુનિરાજ પોતાના આત્મામાં લીન છે ત્યારે બહારની જે સિચ્યુએશન છે એના પર એમનું ધ્યાન જતું જ નથી, એટલે બહારની સિચ્યુએશનને સહન કર્યું એમ કહેવામાં આવે. જ્યારે મુનિરાજ રાતના ધ્યાન કરવા બેઠા હોય જંગલમાં તો ત્યાં બાજુમાં આપણે ગુડ નાઇટ મૂકી હોય ને કોઈએ કે મચ્છર ના મળે એમને, ઇલેક્ટ્રિસિટી નો ત્યાં તો મુનિરાજ ને જંગલમાં મચ્છર તો છોડો કેટલાય જાતના ઇન્સેક્ટ હોય, ખાલી એક નહીં, હની બીઝ હોય, પછી ઓલા સ્પાઈડર્સ હોય અથવા સ્કોર્પિયન્સ હોય, ઈચી હોય, કેટલાય જાતના જીવ હોય, એમાં કઈ કે કરડતા હશે તો મુનિરાજ શું કરે? આમ બેઠા હોય પછી તો શું કરે? જયારે મુનિરાજ ધ્યાનમાં બેઠા છે तो गुरुदेव श्रीना प्रवचन में कहे कि आत्मा नो अनुभव में कोई जीव हो बाजू में ढोल लगाना वगाड़े ने तो पण खबर न पड़े एटलो जीव नो उपयोग पोताना आत्मा उपयोग एटले टोटल ज्ञान ज्ञान एटलू आ आत्मा में छे के एमने बाहर शू परिस्थिति ने खबर ज नथी केम के जो खबर पड़े तो उपयोग बाहर गयो ने तो खबर पड़े तो जयरे सातमा गुणस्थान तेरे तो एवं आत्मा में लीन है परिचय खबर पड़ती जय छा तेरे कदाच ज्ञान नो विषय तो बने खबर पड़ी जाए त्यांथी उपयोग ने हटाई वही पाछू पोताना आत्मा विचार अनुभव में जाए तो ओलो जो परिचय है सहन करो एम कहवामां आवे छे एक्चुअली अपने जी रीतना मच्छर कलडे दुख सहन करे रीतना मुनिराज दुख सहन नहीं करता केम के एने तो दुख नो दुख तरीके वेदन ज नहीं तो एने ज्ञान तरीके जाने के हाँ थयु जाए नहीं आगे बढ़ी गया समझे अपन ने हाँ पुद्गल नु परिणाम तरीके जुए पण एमां त्यारे जे ज्ञान में जणाय छे એને પણ જ્ઞાન નો વિષય તરીકે આગળ વધી જાય પ્રમત અપ્રમત તો જે હમણાં આપણે વાત કરી ને આત્માના અનુભવમાં ડૂબી ગયા છે તો બહાર નું ખબર જ નથી એ અપ્રમત દશા છે અને હવે જો ઉપયોગ બહાર આવ્યો અને જણાઈ ગયું અથવા તો જે ત્યારે શાસ્ત્ર રચે છે કે ગમે તે કરે છે તો આત્માના અનુભવમાં નથી એટલે પ્રમાદી છે એમ કહેવાય એટલે પ્રમત દશા છે પ્રમાદી એટલે આપણા જેવા પ્રમાદી નથી પણ એ સ્વરૂપ થી ચ્યુત થયા એટલે પ્રમાણી છે એમ કહેવાય કહેવાની પદ્ધતિ છે મારે તો બીજું કેવું હતું મુનિરાજ જયારે આત્મામાં નથી તો એમને કોઈ એમના પર ઉપસર્ગ કરે છે કે આ બધા પરિચયો થાય છે એમને જણાય છે કે નથી જણાતા અપ્રમત દશામાં તો જણાતા જ નથી એ તો જ્ઞાન આખું આત્મા પર છે ને તો ત્યારે તો જણાતા જ નથી એટલે એને તો સાઈડ પર કરી નાખ્યું અત્યારના પ્રમત દશામાં છે એટલે આત્માના અનુભવમાં નથી એમનો ઉપયોગ ત્યાંથી હટી ગયો છે અને બહાર આવ્યા છે તો માય ક્વેશ્ચન ઇઝ કે ત્યાં સપોઝ કોઈ બર્ડ ચર્પ કરતું હોય ઝાડ પર બેસીને કોઈ પક્ષીનો અવાજ આવતો હોય તો એમને સંભળાય કે ન સંભળાય સંભળાય તો શું કરે કયું પક્ષી છે જાણે કે નહીં ક્યાં કબૂતર છે કે કાગડો છે આ તો જાણે ખાલી જાણે ઉપયોગ લંબાવે નહીં પણ કાગડા નો અવાજ આવે તો કાગડો છે તો જાણે કે નહીં એમને અવાજ સંભળાવ્યો પણ એટલે એનાલિસિસમાં જતા જ નથી એ તો ત્યાંથી ઉપયોગ ને હટાવી દે જેવી રીતે આપણે અહીંયા બેઠા છે બરાબર તો આપણે અહીંયા બેઠા છે તો સૂરજ નો પ્રકાશ છે કે નહીં આપણું કેટલું ધ્યાન છે એના પર આપણું કેટલું ધ્યાન છે કે આ સૂરજ નો પ્રકાશ અહીંયા આ તો મેં કીધું ત્યારે કદાચ તમને ખબર એ પડી હશે કે આ જો અહીંયા સૂરજ નો પ્રકાશ છે બાકી તો આપણું ધ્યાન જેના પર છે કે ચર્ચા ઉપર છે ચાલો આવે ને એવી રીતના મુનિરાજ નું ધ્યાન તો આત્મા પર છે ઓલો બહાર બેકગ્રાઉન્ડ માં અવાજ આવે છે હવાય વાય છે ઠંડી વાય છે પછી કદાચ કોઈ પ્રાણી આવીને ફરે પણ છે એના પર એમને ધ્યાન જ નથી એમને ખબર જ નથી ઇન ડિફરન્સ છે એવી તો મુનિરાજ ની સ્થિતિ છે હા એમ તો છે એમની આખી જે એમનું ઉર્ધ્વતા એમનું જે આખું ફોકસ એ તો પોતાના આત્માના અનુભવમાં છે ઓલાને ગૌણ જ કરી નાખ્યું એનામાં કોઈ ઇન્ટરેસ્ટ જ નથી તો એટલે એના જાણવાની કોઈ પુરુષાર્થ જ નથી અને પુરુષાર્થ નથી એટલે આવ્યું ને ગયું આપણે રસ્તે ચાલતા હોય અહીંથી ચાલતા ચાલતા ઘરે જઈએ તો રસ્તામાં કેટલા બધા લોકોને જોઈએ ખરા ને કેમ જોઈએ છે કેમ કે એક્સિડન્ટ નથી કરવો એની સાથે એક્સિડન્ટ નથી કરવો આપણે ઘણી ગાડીઓ જાય છે પણ થોડુંક આગળ વધ્યા પછી યાદ આવે કે કઈ ગાડી આપણે જોઈ કેમ કે આપણે એને જાણ્યું જ નથી આપણે એને કઈ ધ્યાનથી જાણ્યું જ નથી કે કઈ આવી ને કઈ ગઈ આપણે તો ખાલી આપણી જાતને બચાવવા માટે એને જાણ્યું હતું ને પછી આગળ વધી ગયા તો એવી જ રીતે મુનિરાજ અગર એમને કઈ જ્ઞાન માં આવે પણ છે તો આ હું નથી, આ પૂતગલ છે એમ કરીને એને સાઈડ પર કરી નાખ્યું, એને એક સામાન્ય કરી નાખ્યું, વિશેષ તરીકે એને જાણવાની કોશિશ જ ન કરી. તો એમને જ્ઞાન માં આવ્યું પણ ખરું, પણ આવીને પણ ન આવ્યું, કેમ કે આખો ઉપયોગ તો પોતાના હાથમાં પર છે. આખું જે એમનું ફોકસ કે આખું એમનું જે પ્રાઇમરી પ્રાયોરિટી એ તો આત્માને જાણવામાં ને એના અનુભવમાં છે. તો બીજી વસ્તુ આવી છે ન આવી ખબર ન હોય, આવી બધી આવી એમની પરિસ્થિતિ છે. અને દરેક વસ્તુમાં મુનિરાજ ક્ષમતા ધારણ કરે છે. અચ્છા, મુનિરાજ થઈ ગયા પછી એમની માતા આવે કે બહેન આવે કે કોઈ પપ્પા ભાઈ કોઈ આવે, કોઈ પહેલાનો જૂનો મિત્ર આવે, એની સાથે બે ચાર વાત તો પૂછે ને, કેમ છે ભાઈ ઘરમાં બધું બરાબર છે કે નહીં, કેમ એમાં શું હવે ઘરમાં એટલું પૂછવામાં એમને શું તકલીફ. ઉપયોગ લંબાય, ચાલો એમ તો પૂછી શકે ને કે ભાઈ બધું કુશલ મંગલ છે કે નહીં, એમને એ જાતનો કઈ રાગ જ નથી. હવે કોઈ પરિવાર જેવું જ રહ્યું નથી, શત્રુ આવે છે સામે કે કોઈ મિત્ર આવે છે, સમજાય. એમને બધી જ વસ્તુમાં સમાનતા, એક મારો આત્મા ને બાકી બધું ફર્સ્ટ, એમ ગુરુદેવ શ્રી કહે ને, એક બાજુ રામ અને એક બાજુ ગામ, એક હું આત્મા અને મારા સિવાય બધું જ પર. અને બધું પર કેવું છે, બધું સમાન છે, બધું જાણવા લાયક છે, દરેક વસ્તુ પોતપોતાની દ્રષ્ટિએ સ્વતંત્ર છે, એવું જાણીને એ બધાથી ઉપયોગને હટાવીને પોતાના આત્મામાં ઉપયોગ લગાવે છે, એવી મુનિરાજની આંતરિક સ્થિતિ છે. જો આપણે ભાવાર્થ વાંચીને આગળ વધીએ, ભાવાર્થમાં શરૂઆતમાં તો સાત અન્ય ગુણ છે, એમાંના ત્રણ અન્ય ગુણની વાત કરી, એનાથી આપણે આગળ વધીને વાંચીએ. ચોથી લાઈન છે, ત્રીજી લાઈન, જો આત્મામાં મગ્ન રહીને પરિષયોથી ડરતા નથી. મુનિરાજ પરિષયોથી ડરતા નથી એટલે કે એમને પરિષય એ થાય છે ખબર જ નથી. અચ્છા, આપણા છોકરાઓ માટે વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન પરિષય અને ઉપસર્ગ, કોને ખ્યાલ છે ઉપસર્ગ અને પરિષયમાં શું ફરક? કોઈ મેન મેડ સિચ્યુએશન છે અથવા કોઈ એનિમલ મેડ, કોઈ પર્સન થી કરવામાં આવે છે એને ઉપસર્ગ કહેવાય, અને જે નૈસર્ગિક જે નેચરલ વસ્તુઓ છે ચેન્જીસ એને પરિષય કહેવાય. હવે જેવી રીતના મોસ્કિટો કરડવું, આમ તો એ મોસ્કિટો દ્વારા કરવામાં આવે છે પણ એ નેચરલ છે, એ કોઈ પર્સન ઇન્ટેન્શનલી કરતું નથી, એટલે એને પરિષયમાં ગણવામાં આવે છે. પણ જેવી રીતના ક્ષણિક રાજાએ યશોધર મુનિરાજ પર સાપ મૂકી દીધો એ ઉપસર્ગ કહેવાય, અથવા પાર્શ્વનાથ મુનિરાજ પર સંબર દેવ પથ્થર વરસાવતો હતો, અગ્નિ વરસાવતો હતો, એ ઉપસર્ગ છે. અથવા પણ જેવી રીતના કે ખૂબ પવન વહે છે, ધૂળ ઉડે છે, બહુ ધરતીકંપ થાય છે, આ બધા પરિષદ, ઠંડી છે, ગરમી છે, આમાં જો ઘણા બધા લખ્યા છે, બાકી પ્રકારના છે પણ આપણે ઘણા અમુક તો સાંભળ્યા પણ હોય, જો આપણે વાંચતા વાંચતા આવશે એટલે જરાક આગળ વધીએ. પરિષયોથી ડરતા નથી, અર્થાત 22 પ્રકારના પરિષયો ઉપર જય મેળવે છે, તથા શત્રુ મિત્ર સુંદર મહેલ અથવા સ્મશાન, સોનું કાચ, નિંદક અથવા સ્તુતિ કરનાર, પૂજા ભક્તિ કરનાર, તલવાર આદિથી પ્રહાર કરનાર, એ બધામાં સમભાવ એટલે કે રાગ દ્વેષનો અભાવ રાખે છે, અર્થાત કોઈ ઉપર રાગ દ્વેષ કરતા. હવે આવે છે સાચો પરિષય કોને કહે છે. તો પહેલા તો 12 જે વ્યવહારમાં જે પરિષય કહે છે એના નામ અમુક ગણાવે છે, બધા નથી 22 પણ અમુક ગણાવે છે. કયા છે? શુદ્ધા, શુદ્ધા એટલે ભૂખ લાગવી, તૃષા, આ બધી નેચરલ ફિનોમિનન છે ને. એમને જીવ શરીર છે, મનુષ્ય શરીર, તો એના જે પ્રોસેસીસ છે, તો ભૂખે લાગે છે અને તરસે લાગે છે, એનું એમને જ્ઞાન પણ થાય છે. પણ જેવી રીતના ઓલું મોસ્કિટો બાઇટ ને ટ્રીટ કરે છે કે એ ઇગ્નોર થઈ જાય છે, એવી રીતના સુધાને તૃષાને પણ પહેલા તો ઇગ્નોર કરવાની ટ્રાય કરે છે, ત્યાંથી ઉપયોગને હટાવીને પોતાના આત્મામાં લગાવવાની ટ્રાય કરે છે. પછી જો ઓલો બહુ જ હેરાન કરે ઉપયોગ, કે બહુ સુધા લાગ્યું છે અને એમના ધ્યાનમાં જો ખલેલ પહોંચતું હોય ત્યારે ઉભા થઈને આહાર આદિ લેવા જાય છે. તો ક્ષુધા કુશા શીત ઉષ્ણ ઠંડી ગરમી દાંત મચ્છર એટલે મચ્છર નું કરડવું ચર્યા શૈયા ચર્યા એટલે ચાલવું શૈયા એટલે સૂવું વધ રોગ કોઈ આવી એમનો વધ કરી નાખે એમને શરીરમાં રોગ થાય ત્રણ સ્પર્શ એટલે જે ચાલે તો વચમાં કઈ પથ્થર કે ઘાસ કે એવું કઈ એમના પગમાં ટચ થાય કાંટા વાગવા બરાબર આગળ પછી છે મલ નગ્નતા અરતિ અરતિ એટલે કે કોઈને મુનિરાજ ન ગમે ત્યાજો કેવા આવી ગયા છે નાગા બાબા અહીંયા ત્યાંથી ખબર નથી કારણ કે એમના અણગમો કોઈ વ્યક્ત કર્યો ને એ એમના પર પરિસર છે. સ્ત્રી નિષધ્યા એટલે રાત્રિ રાત આક્રોશ યાચના મુનિરાજને યાચના કરવી પડે આહારદાન માટે કોઈ સામેથી આપે પણ મુનિરાજ પહેલા લેવા જાય તો એમને એઝ એ કે યાચના કરે છે ને સત્કાર પુરસ્કાર કોઈ કરે એમનું કોઈ બહુમાન કરે અથવા એમને તિરસ્કાર કરે અલાભ એમને લાભ ન થાય અદર્શન પ્રજ્ઞા અને અજ્ઞાન આ બધા એમના 22 પ્રકારના પરિચય છે. ભાવવિંદી મુનિને દરેક સમયે ત્રણ કષાયનો અભાવ હોવાથી કયા ત્રણ કષાયનો અભાવ અનંતાનુબંધી અપ્રત્યાખ્યાન ને પ્રત્યાખ્યાન આ ત્રણ પ્રકારના ક્રોધ માન માયા લોભ એમનો તો મુનિરાજને હંમેશા ત્યાગ છે એટલે એમને છૂટી ગયા છે. તેનો અભાવ હોવાથી સ્વરૂપમાં સાવધાનીને કારણે જેટલા અંશે રાગદ્વેષની ઉત્પત્તિ થતી નથી તેટલા અંશે તેમને નિરંતર પરિચય જ હોય છે. જો અહીંયા આપણો પોઈન્ટ આવે છે કે મુનિરાજને ખરેખર તો રાગ દ્વેષ જેટલા અંશે ઉત્પન્ન થતા નથી એટલા અંશે એમ કહેવાય છે કે ઓલા પરિચયને જીત્યો. હવે જેને મચ્છર કરડતા હોય આપણે સિચ્યુએશન લઈએ કે એક સમ્યક દ્રષ્ટિ અવ્રતિ શ્રાવક છે એક સમ્યક દ્રષ્ટિ વ્રતિ શ્રાવક છે અને એક મુનિરાજ છે તો રિસ્પેક્ટિવલી એક ચોકડી બે ચોકડી ને ત્રણ ચોકડી એવી રીતના અભાવ થયો છે ને એમને કે સમ્યક દ્રષ્ટિને ખાલી અનંતાનુબંધી ગયા છે શ્રાવક ને અનંતાનુબંધી ને અપ્રત્યક્ષ અને અમને ત્રણેય હવે ત્રણેય જણને મચ્છર કરડે છે તો ત્રણેય ની શું સિચ્યુએશન છે. જયારે એમને જ્ઞાનમાં જણાય છે ત્રણેયને કે જો મચ્છર આવીને કરડી બરાબર જયારે જ્ઞાનમાં જણાતું નથી અને આત્માના અનુભવમાં છે ત્યારે તો ત્રણેય સમાન છે કેમકે ખબર જ નથી પડતી. હવે જયારે ખબર પડી જ્ઞાનમાં જણાયું તો જ્ઞાનમાં તો ત્રણેયને સમાન જણાયું પણ અંદર જેમને જેટલો રાગ દ્વેષનો ભાવ છે એટલી એમને એમના પ્રત્યે ઈ જાતનો ઉપાય કરવાનો વિકલ્પ અથવા તો એમને ઈ જાતનું કષાય આવે છે જેટલો એમને અંદરથી રાગ દ્વેષ છે એટલો એમને કષાય છે તો એટલા અંશે એમનો પરિચય જ નથી જેટલો કષાય એટલો પરિચય જ નથી અને જેટલા કષાય થી વિરક્ત થયા છે એટલો એમને પરિચય જ છે. ઉપયોગ ના કરે પણ એના પ્રત્યે ઉપયોગ તો જાય ને ધ્યાન ગયું ને કે ઠંડી છે કે ગરમી છે વિતરાગ થાય ત્યારે ચોથું છૂટે છે. એટલો એમને સંજ્વલન જેટલું છે એટલા તો રાગદ્વેષના ભાવ છે ને હજી ઉપયોગ તો ત્યાંથી નિરંતર હટાવવાની કોશિશ કરે છે પણ સંજ્વલન કશાય તો અંદરમાં પડ્યા જ છે ને એટલે એટલો દોષ એમને છે. આગળ એટલે એને પરિચય જે છે વળી ક્ષુધા તૃષાથી લાગતા તેમના નાશનો ઉપાય ન કરવો તેને અજ્ઞાની જીવ પરિચય સહનતા કહે છે. આપણા જેવા જીવ કોને કહે કે જો બહુ ભૂખ લાગી હતી પણ તો પણ મારો તો ઉપવાસ છે એટલે મેં તો આખો દિવસ નો ખાધું એટલે નો જ ખાધું તો શું કહ્યું શું કહ્યું એનો કઈ જવાબ નથી પણ નો ખાધું એટલે નો ખાધું સમજાય. હા એ છે, એના ઉપર આપણો વિકલ્પ તો રહ્યો ને કે જો મને ભૂખ લાગી હતી અને મેં ન ખાધી, એટલે આપણે એને આપણે વ્રત કર્યું એમ આપણે કહીએ છીએ. એટલે આપણે મુનિરાજ તરફ થી શું વિચાર કરીએ છે કે જો એમને મચ્છર આદિ કરડે છે પણ તો પણ એને સહન કરીને એ ત્યાં જ બેઠા છે, જો હલતા જ નથી. આપણી દ્રષ્ટિ ક્યાં છે કે મુનિરાજ એને સહન કરે છે, જયારે ખરેખર તો મુનિરાજ એને સહન જ નથી કરતા, કેમ કે એમને ઈ જાતનું દુઃખ છે જ નહીં. અજ્ઞાનજી જો એને પરિષદ જય કરે છે, હવે ઉપાય તો ન કર્યો અને અંતરમાં ક્ષુદાદી અનિષ્ટ સામગ્રી મળતા દુઃખી થયો તથા રતિ આદિ નું કારણ મળતા સુખી થયો. જો સારું કારણ મળ્યું તો સુખી થયો અને ખરાબ કારણ મળ્યું તો દુઃખી થયો. અંતરમાં બહાર થી ભલે કઈ ન કર્યું પણ અંતરમાં સુખી દુઃખી થયો, પણ એ તો દુઃખ સુખ રૂપ પરિણામ છે અને એના કારણે તો આર્થરોદ્ર ધ્યાન થાય છે. તો જો એવા ભાવો થી તમે સંવર કેશો તો ખરેખર આર્થરોદ્ર ધ્યાન એટલે પાપ પુણ્ય કેનાથી કેશો? સમજાય છે? ફરી જયારે આપણે એ પરિષયના સમયે એને સહન કરીને પણ એનો ઉપાય ન કર્યો એને આપણે સંવરના ભાવ કહેશું, તો અંદરમાં જે દુઃખ સુખના ભાવ થાય છે એને કારણે પાપ પુણ્ય જે થયા એનું શું? સમજાય? કોન્ફ્લિક્ટિંગ સિચ્યુએશન છે કે નહીં? કે અંદર તો જીવને રાગ દ્વેષ એટલે કે દુઃખ સુખના ભાવ થાય છે અને એને આપણે બહારમાં સંવર કહીએ છીએ, તો એ તો કોન્ફ્લિક્ટિંગ સિચ્યુએશન થઈ. તો આગળ કહે છે, તો ત્યારે પરિષદ કોને કહેવાય? ખરેખર પરિષદ કહેવાય કોને? તત્વજ્ઞાનના અભ્યાસથી કોઈ પર પદાર્થ ઈષ્ટ અનિષ્ટ ભાષે જ નહીં, બધા પર પદાર્થ સમાન જ ભાષ્યા. દુઃખના કારણ મળતા દુઃખી ન થયો તથા સુખના કારણ મળતા સુખી ન થાય, પણ જ્ઞેય રૂપથી તેનો જાણવા વાળો જ રહે. જ્ઞેય રૂપથી એટલે કે ઓલો પદાર્થ છે અને હું જીવ જાણનાર છું, તો બસ મેં એને જાણ્યો, એ જ સાચો પરિષદ જય છે. આપણે શું વિચાર કરીએ છીએ કે વિષ્ણુકુમાર મુનિરાજ હતા, એમણે રક્ષાબંધનના દિવસે અકંપનાચાર્ય આજે 700 મુનિરાજનો ઉપસર્ગ દૂર કર્યો, બરાબર? તો એ 700 મુનિરાજને કેવો ઘોર ઉપસર્ગ થયો, બિચારા કેટલા દુઃખી થયા હશે. અને વિષ્ણુકુમાર મુનિરાજે કેટલો પરોપકારનું કાર્ય કર્યું, તો કેવા ભવ્ય મુનિરાજ છે કે એમણે આટલું સારું કામ કર્યું. બોલો, આમાં શું ખોટું છે? શું ખોટું છે? બે ખોટા છે, કેમ કે આપણે આપણી બુદ્ધિથી મુનિરાજના સંયોગોમાં સારું ખરાબ કરી નાખ્યું કે અકંપનાચાર્યના સંયોગો ખરાબ છે અને આમને રુદ્ધિ પ્રગટ થઈ છે, ઓલું ચારણ રુદ્ધિ, સોરી વિક્રિયા રુદ્ધિ, એટલે એમને કેટલું સરસ છે. આ નિત્યા દ્રષ્ટિ જીવની બુદ્ધિ આવી ચાલે છે. જયારે મુનિરાજની વિચારસરણી કેવી છે કે અકંપનાચાર્યને બહારમાં ઉત્સર્ગ આદિ છે તો પણ એ તો પોતાના આનંદમાં મસ્ત છે, સમજાય છે? અને વિષ્ણુકુમાર મુનિરાજ જયારે મુનિ હતા, દીક્ષા ત્યાગી એની પહેલા, ઉપસર્ગનું જાણીને પણ એ તો બહારનો સંયોગ છે એમ કરીને પોતાના આત્મામાં મસ્ત રહ્યા, સમજાય છે? આવા બહારના સુખ દુઃખના કારણો મળવા છતાં એમાં ઈષ્ટ અનિષ્ટપણું ન કર્યું અને સુખ દુઃખ ન માન્યું, એ સાચો ખરો પરિષય છે. ચાલો, આ આપણી ગાથા અહીંયા પૂરી થઈ. બીજી ગાથામાં આગળ શું આવે છે એની વાત કરીને આપણે પૂરું કરીએ છીએ. આગળ શું આવે છે? હવે કે આ મુનિરાજના 28 મૂળ ગુણ તો આપણે જોયા, પરિષય જોયા, બરાબર? અને એના સિવાય હંમેશા પોતાના નિજ ધ્યાનમાં હંમેશા લીન રહે છે એ વાત આપણે જોઈ. હવે આગળ કહે છે કે મુનિરાજ તપ તપે દ્વાદશ, 12 પ્રકારના તપ હંમેશા તપે છે. કયા 12 પ્રકારના તપ છે? 6 અભ્યંતર છે અને 6 બાહ્ય છે. આપણે 6 પ્રકારના આવશ્યક એમના જોયા પહેલા, બરાબર? 5 મહાવ્રત 5 સમિતિ એ બધામાં 6 આવશ્યક કાર્ય જોયા કે ડેલી શું કરે છે, એના સિવાય આ તપ 12 પ્રકારના તપ કરે છે, એના નામ આદિ બધા પાછળ આપ્યા છે, તમે જોઈ લો. ધરે વૃષ દશ, વૃષ એટલે ધર્મ, જે આપણે 10 ધર્મની આરાધના કરીએ છીએ ને 10 લક્ષણી ધર્મમાં, તે 10 પ્રકારના ધર્મને ધારણ કરે છે. અને શું કરે છે? રત્ન ત્રય સેવે સદા. મુનિરાજ હંમેશા પોતાના સંદેહ દર્શન જ્ઞાન અને ચારિત્ર રૂપ રત્નની સેવા કરે છે, અથવા તો એમાં વૃદ્ધિ કરે છે. અને શું કરે છે? મુનિ સાત મેળ વા એક વિચરે, કાં તો કોઈ સંઘમાં વિચરે છે, કાં તો એકલ વિહાર કરે છે. ચહે નહીં ભવ સુખ કદા, ભવના સુખ, આ ધર્મના ફળમાં ક્યારે ભવના સુખની વાંછા કરતા નથી. કયો અંગ છે સમ્યક દ્રષ્ટિનો? સમ્યક દ્રષ્ટિના 8 અંગ આપણે જોયા ને. કયો અંગ છે? નિકાંક્ષિત અંગ. કે કોઈ પણ સમ્યક દ્રષ્ટિ જીવ, મુનિરાજ તો જવા દો, પણ ધર્મના ફળમાં ભવ સુખની ઈચ્છા કરતા નથી. યો સકલ સંયમ ચરિત, આવી રીતના સકલ સંયમના વ્યવહાર ચરિત્રની વાત કરી. સુનિયે સ્વરૂપાચરણ અબ, હવે સ્વરૂપાચરણ ચારિત્રનું વર્ણન સાંભળો. જીસ હોત પ્રગટે અપની નિધિ, મિટે પરખી વૃત્તિ સબ. કે જેને કરવાથી પોતાની નિધિ, નિધિ એટલે આપણા રત્નત્રય, એ નિધિ પ્રગટ થાય છે. અને પરની વૃત્તિ, જીવની પર સંયોગ, જેવી રીતના પંડિતજીએ કીધું ને કે આપણી ઇન્દ્રિયો ક્યાં ખુલે છે? બધી બહારની તરફ જ ખુલે છે. તો જીવની વૃત્તિ હંમેશા પર દ્રવ્ય તરફ છે. ટોડરમલજીએ મોક્ષનાથ પ્રકાશકમાં એક બહુ ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન પૂછ્યો, પોતાની જાતે શું પૂછ્યો કે ભાઈ જીવે અનાદિથી મિથ્યાત્વનું સેવન શું કામ કર્યું? એવું કેમ કે અનાદિથી મિથ્યાત્વમાં જ છે જીવ? તો એના જવાબમાં એવી રીતના લખ્યું કે ભાઈ અનાદિકાળથી જીવ તો અમૂર્તિક છે, એટલે દેખાતો નથી. અને આપણી પાસે હંમેશા ઇન્દ્રિય જ્ઞાન જ છે, તો ઇન્દ્રિય જ્ઞાનથી તો જડ પદાર્થ જ દેખાય છે. ઇન્દ્રિય જ્ઞાન એટલે ઇન્દ્રિયથી આપણને જે જણાય છે, તો એનાથી તો પૂતગલ જ જણાય છે. અને પૂતગલ જણાતા આ શરીર જ દેખાય છે, આ શરીર જ દેખાય છે. શરીર સૌથી નિકટ દેખાય છે, એટલે આ જ હું છું એમ માની લીધું. અને એને કારણે અનાદિકાળથી મિથ્યાત્વનું જ સેવન કરે. તો આ જીવનો એક નેચરલ સ્વભાવ છે કે જે આપણને દેખાય એને આપણે મારું માની લઈએ. તો આપણને તો આ ઇન્દ્રિય જ્ઞાનથી આ શરીર જ પોતાનું દેખાય છે. પણ જયારે મુનિરાજ કેવા છે કે હવે અતિ ઇન્દ્રિય જ્ઞાનથી જાણે છે, તો જાણે છે તો પોતાના આત્માને પોતાપણે માને છે. સ્વભાવ હોય તો એ નેચરલ છે, બરાબર છે. પણ જીવ તો અનાદિકાળથી વિભાવ કરતો આવ્યો છે ને, પોતાનું સ્વરૂપ જેવું છે એવું નથી માનતો, અને પર પદાર્થને પોતાનું માને છે. જીવનું કાર્ય શું છે? જાણવું, દેખવું, સુખ દુઃખનો અનુભવ કરવો. પણ જીવ અનાદિકાળથી શું માનતો આવ્યો છે? કે જો મારું તો વજન આટલું છે, જો મારું તો હું તો સ્ત્રી છું, હું પુરુષ છું, મારી આટલી ઉંમર થઈ ગઈ, અત્યારે આ મારા ઘર પરિવાર આદિ છે, આ બધું આપણે માનતા આવ્યા છે. તો આ બધી મિથ્યા માન્યતા છે, અનાદિથી આવી છે. જે બે પ્રકારના મિથ્યાત્વ આપણે જોયા ને, એક ગ્રહિત મિથ્યાત્વ અને એક અગ્રહિત મિથ્યાત્વ. અગ્રહિત તો અનાદિથી છે, અને જયારે આપણે સંઘની પંચેન્દ્રિય સિવાયના બાકીના થયા, એક ઇન્દ્રિય થી ચાર ઇન્દ્રિય અને અસંઘની પંચેન્દ્રિય, ત્યારે ગ્રહિત મિથ્યાત્વ નહોતું. કેમ કે ઈ ભાવમાં નવું ગ્રહણ કરવાની તો બુદ્ધિ જ નથી. જયારે સંઘની પંચેન્દ્રિય થયા, તો ઈ સંયોગોમાં જે આપણને કુગુરુ આદિ મળ્યા, એના નિમિત્તે નવું ઊંધી માન્યતા ગ્રહણ કરી. એટલે એક તો ઓલું મિથ્યાત્વનું લેયર હતું જ, એની ઉપર બીજું લેયર નાખ્યું ગ્રહિત મિથ્યાત્વ. તો ઓલું જે લેયર આખું ગાઢ થઈ ગયું બધાને. તો એવી રીતના આપણે મુનિરાજના વ્યવહાર આચરણ જોયા. હવે આગળ શું આવશે એનું ગ્લિમ્પ્સ આપું છું. અત્યાર સુધી આપણે બહાર બહારની વાત કરી, હવે મુનિરાજના આંતરિક જીવનમાં કેવી રીતના આત્માનો અનુભવ કરે છે,
આત્માના અનુભવ વખતે એમની સ્થિતિ શું છે, કેવી રીતના પ્રમાણ ને નિક્ષેપ બધા ગાયબ થઈ જાય છે, કોણ જાણે છે, જ્ઞાતા જ્ઞાન જ્ઞે એવું આવે છે, બધા ભેદ વિલય થઈ જાય છે, એવું કરતા એ કેવી રીતના મુનિરાજ શ્રેણી ચડે છે અને અર્યંત અવસ્થા પ્રાપ્ત કરીને સિદ્ધ અવસ્થા પ્રાપ્ત કરે છે એનું બહુ સરસ વર્ણન આગળ આવશે. 8 થી લગભગ 12-13 ગાથા સુધી એમ સમજો 6 ઢાળાની સૌથી ક્રીમ માં ક્રીમ ગાથાઓ હવે આવવાની છે. આગળ આપણને ભેદ વિજ્ઞાન નું આખું સ્વરૂપ સમજાવશે. કેવું છે જો 1-2 લાઈન વાંચું, બહુ ઇન્ટરેસ્ટિંગ છે. જીન પરમ પેની સુબુદ્ધિ છે, 8મી ગાથા છે. કે જેવી રીતના જો સુથાર હોય છે ને, તો એની પાસે એક હેમર હોય અને એક ચીઝલ હોય, તો ચીઝલ થી શું કરે કે જે કામ નું લાકડું છે અને જે એડિશનલ છે એની વચ્ચે ત્યાં મૂકે અને હેમર થી મારીને એને જુદા કરે છે. એવી જ રીતે મુનિરાજ શું કરે છે કે સુબુદ્ધિ રૂપી છેની છે એમની પાસે, ચીઝલ છે સુબુદ્ધિ, એનાથી એમણે ભેદ પાડ્યા. કેવા ભેદ પાડ્યા? વર્ણાદિ અરુ રાગાદિ તે, આ વર્ણ અને રાગાદિ ભાવો જે છે એનાથી નિજ ભાવ કો ન્યારા કિયા. આ સમયસર નો વિષય છે જે અહીંયા આપણને કહે છે. કે છે ને વર્ણાદિ 49 ગાથા કે ક્યાં છે, 50 થી 55, કે વર્ણાદિ અને રાગાદિ ભાવો થી જીવ હું ભિન્ન છું. તેમાં વર્ણાદિ થી ગુણસ્થાન પર્યંત ના બધા અલગ અલગ ભેદો થી કે આનાથી હું ભિન્ન, આનાથી હું ભિન્ન, આનાથી હું ભિન્ન. તો આ આપણે બહુ ઇન્ટરેસ્ટિંગ ટોપિક આગળ ભણશું. આજે અહીંયા પૂરું
કરીશું.
બોલો જીનવાણી માત્ર નો.